समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार नो स्वाध्याय चाले छे। एमा कुंदकुंदाचार्य भगवान रचित समय सार नी गाथाओ अने अमृतचंद्राचार्य भगवान रचित आत्मख्याति नामनी टीका अने जयचंदजी छाबड़ा द्वारा लखायेल भावार्थ ए बधाने समग्रपणे आपणे જોઈ અને એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। આપણે 14મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે। એમાં 14મી ગાથામાં હવે આપણે ભાવાર્થ કરવાનો છે। ટીકાનો સ્વાધ્યાય થઈ ગયો છે। સમયસાર ગાથા 14 સમયસાર ગાથા 14ના ભાવાર્થમાં અહીંયા કહે છે કે આત્મા 5 પ્રકારથી અનેક રૂપ દેખાય છે। એ 5 પ્રકારની વાત આપણે ટીકામાં કરવામાં આવી। પહેલું તો કે અનાદિકાળથી કર્મ પુદ્ગલના સંબંધથી બંધાયેલો કર્મ પુદ્ગલના સ્પર્શવાળો દેખાય છે, એટલે બદ્ધ સ્પૃષ્ટ કર્મ પુદ્ગળના સ્પર્શવાળો, કર્મ પુદ્ગળથી બંધાયેલો હોય એવો આત્મા દેખાય છે। બીજું, કર્મના નિમિત્તથી થતા નર નારક આદિ પર્યાયોમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે, એટલે એની જે ગતિ થાય છે, ચાર ગતિ, એ કર્મના નિમિત્તે થાય છે। એની મનુષ્ય ગતિ થાય છે અને એને મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય છે, એટલે એ મનુષ્ય દેખાય છે। આત્માની ગતિ તિર્યંચની થાય છે અને એમાં તિર્યંચમાં જે ગતિ થાય છે તે પ્રમાણે એવું શરીર ધારણ કરે છે, એવા ઉદ્ગળ પરમાણુ શરીર રૂપે એને પ્રાપ્ત થાય છે અને એ શરીર એ સાપ હોય કે નોળિયો હોય કે વાઘ હોય કે સિંહ હોય કે કરોળિયો હોય, એ જે કંઈ ગતિ થઈ છે એ પ્રમાણે એવું જ એને શરીર હોય છે, એટલે એવું કર્મના નિમિત્તથી એ મનુષ્ય થાય, દેવ થાય, નારકી થાય, તિર્યંચ થાય, એ બધી પર્યાય છે। એ બધી જીવની પર્યાય છે અને એની સાથે, જીવની પર્યાયની સાથે એને અનુરૂપ એને શરીર મળ્યું છે, એટલે જે દેખાય છે એ તો શરીર દેખાય છે, જીવની પર્યાય છે પણ જે આપણને દેખવામાં આવે છે એ તો એનું શરીર દેખાય છે, એટલે એ પર્યાયમાં એ જીવ એ વખતે રહ્યો છે, એકેન્દ્રીયમાં છે તો એકેન્દ્રીય પણ રહ્યો છે, પણ આ બધું જે થાય છે એ અન્ય અન્ય પણ, એ જુદી જુદી પર્યાય પણ જે થાય છે એ કર્મના નિમિત્તથી થાય છે અને એ રૂપે આપણને એ દેખાય છે। પહેલા બોલમાં એ કર્મનો સંબંધ દર્શાવ્યો અને કર્મ પુદ્ગળો, કારમણ્ય વળગણાઓથી એ સ્પર્શાયેલો એમ બતાવ્યા, એટલે બદ્ધ સ્પષ્ટ કહ્યું અને અહીંયા કર્મના નિમિત્તથી એને આવી અનેક વિવિધ પ્રકારની પર્યાયો થાય છે। 84 લાખ યોનિ છે, 84 લાખ પ્રકારની યોનિ અને એમાં અનંતકાળમાં આ જીવ બધે રખડીને આવ્યો છે અને હજી જો એ સમ્યક દર્શન નહીં પ્રગટ કરે તો હજી રખડશે અને એવી જ ગતિમાં એ ફર્યા કરશે, એને એવા ભવના ભ્રમણ થશે, જુદા ક્ષેત્ર, જુદા દ્રવ્યો, જુદા કાળ એટલે પાંચ પ્રકારે આપણે જે પરાવર્તન કહીએ છીએ ને, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ, એના પરાવર્તનો એને થયા જ કરશે. અને એવું થઈ રહ્યું છે એટલે આપણને એમ દેખાય છે, ચાર ગતિમાં રખડે છે એ દેખાય છે. પણ એના એવા ભાવ થયા કે જેને કારણે એને કર્મનો બંધ થયો, એના ભાવ હતા. અને એ રખડવું જે થયું એ જીવની પોતાની ભૂલને કારણે થયું છે, કોઈએ કર્યું છે એમ નથી. કર્મ અનાદિના છે, પણ એ અનાદિના કંઈ એક સરખા કર્મ રહ્યા છે એમ નહીં. કર્મ એનો પણ સ્થિતિબંધ છે ને, એટલે એની સ્થિતિ થતાં એ કર્મ કરી જાય છે. પણ એ કરે છે એની સાથે જીવ બીજું કર્મ બાંધી લે છે, એટલે કર્મ રહિત દશામાં તો એ ક્યારેય આવ્યો જ નથી. અનાદિનો એ કર્મ સાથે છે, પણ જુદા જુદા કર્મ સાથે રહ્યો છે. અને એને કારણે એની આ બધી જુદી જુદી ગતિ દેખાય છે અને ભવ થાય છે, એ બધું આપણે જોઈએ છીએ. એટલે એવા ભાવવાળો આપણે એ માનીએ છીએ કે જીવ કેવો, તો જીવની વાત કરવામાં આવે તો એ જીવની વાત એમ જ કહેવામાં આવે કે એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય જીવ, છ કાયના જીવની વાત આપણે કહીએ. કાયાના જીવ છે કે જીવ પોતે સ્વતંત્ર છે, છ કાયના જીવ કહીને આપણે કાયા દ્વારા જ જીવને ઓળખીએ છીએ, એવી એક આપણને રીત લાગી ગઈ છે, એવી ટેવ પડી ગઈ છે કે આપણે એને એની પર્યાય અને પર્યાયને અનુરૂપ એને જે શરીર મળ્યું છે એના દ્વારા જ જીવને ઓળખીએ છીએ. તો અહીંયા કહેવું છે કે એવા એ ભાવરૂપે જ્યારે એને જાણે છે તો એવું જાણવું એનું ખોટું છે, અને એ બધું પર્યાયમાં છે, એવો જીવ છે જ નહીં, એ વાત અહીંયા તો દર્શાવી છે. એટલે એવા આ બીજા ભાવની વાત કરી, અન્યપણારૂપ ભાવ, અને મોટામાં મોટી ભૂલ એમાં જ થાય છે. ત્રીજું છે શક્તિના અવિભાગ પ્રતિછેદ એટલે અંશ, ઘટે પણ છે અને વધે પણ છે, એટલે પર્યાયની અંદર વધઘટ થયા કરે છે. ગુણો જે છે એનું એની પર્યાય એની અંદર એ વધઘટ દેખાય છે. જ્ઞાન સ્વભાવની વાત લઈએ તો જ્ઞાનનો ઉઘાડ વધારે કે ઓછો એનો પર્યાયમાં થાય છે, પણ એ તો વસ્તુનો એવી રીતે એ પર્યાયનો એવો સ્વભાવ છે, અને એથી એ નિત્ય નિયત એક રૂપ દેખાતો નથી, એક સરખો એ દેખાતો નથી. ખરેખર એ પર્યાય એક સરખી હોય જ નહીં. રાગ દ્વેષ થાય છે તો રાગ ને દ્વેષનું પણ એક સરખાપણું ક્યાં રહેવું થાય છે? રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ આપણે ચાર પ્રકારે લઈએ છીએ, તો એમાં એ ક્રોધ માન માયા લોભના ભાવ જે છે એ પણ એક સરખા થતા નથી. અને અહીંયા પર્યાયની વાત લઈએ તો પર્યાયની અંદર પણ એ વધઘટ એવી દેખાય છે, પણ એ દ્રવ્ય સ્વરૂપમાં નથી. એટલે એ ત્રીજો ભાવ. અને ચોથો ભાવ કહે છે કે વળી તે દર્શન જ્ઞાન આદિ અનેક ગુણોથી વિશેષ રૂપ દેખાય છે. એ અનંત ગુણ છે, અનંત કહેતા એનો કોઈ પાર ના આવે, અંત નથી, જેનો અંત નથી તે અનંત. એટલે ગુણ કેટલા એ ગણવાનું શરૂ કરીએ તો એનો પાર નહીં આવે, એનો અંત નહીં આવે, એવા અનંત ગુણો ભિંડ આ ભગવાન આત્મા છે. એટલે એમાં એને એક એક કરી અને ગુણને આપણે એનું વર્ણન કરવા બેસીએ, જાણવા બેસીએ, ગુણોને એનો વિચાર કરવા બેસીએ તો એનો અંત નહીં આવે, એટલા ગુણો છે. પણ એ ક્રમમાં આપણે એક પછી એક એનો વિચાર કરી શકીએ છીએ, એનું વર્ણન કરી શકીએ છીએ અને જાણી શકીએ છીએ. એટલે એ તો બધું વ્યવહારથી કહેવામાં આવ્યું. સાચું શું છે? સાચું તો એ છે કે બધા જ ગુણો, અનંત ગુણ કયા, એ બધા જ ગુણો આત્માના અસંખ્ય પ્રદેશ છે, તો એ બધા જ પ્રદેશમાં, દરેકે દરેક પ્રદેશમાં એ દરેક ગુણ રહ્યો છે. કોઈ પ્રદેશમાં એક ગુણ ને કોઈ પ્રદેશમાં બીજો ગુણ એમ તો છે જ નહીં, અને એક ગુણ પછી આ બીજો ગુણ આવે એવો કોઈ ક્રમ પણ નથી. એ તો બધું જાણવા માટે વ્યવહારથી આપણે એ દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરીએ ત્યારે જાણીએ છીએ. પણ ખરેખર તો એવું ગુણ અને એ ગુણોનો ધરનાર ગુણી આત્મા એવું ભેદરૂપ ક્યાં છે? આત્મા તો અભેદ છે, અખંડ છે, એમાં કોઈ ભાગ પડતા જ નથી. એટલે ગુણ દ્વારા પણ એમ નથી થતું કે એના ભાગ પડે. એટલે એ તો અનંત ગુણ એક રૂપે રહ્યા છે, એવો એક રૂપ છે. અને આ વિશેષપણું જે છે તો જાણવા માટે આપણે વ્યવહાર નહીંથી આપણે કથન કહીએ છીએ એટલે આપણને એ જણાય છે. ખરેખર એવું કોઈ વિશેષપણું નથી, આત્મા એક રૂપે જ છે. એ અનંત ગુણ, અનંત શક્તિઓ સહિત એ ભગવાન આત્મા અનંત કાળથી એક રૂપ રહ્યો છે. વર્તમાનમાં પણ એ એવી રીતે એક રૂપે જ છે અને ભવિષ્યમાં પણ એ એમ એક રૂપે જ રહેવા વાળો છે. એટલે એમાં એવા કોઈ ભેદ છે જ નહીં. એટલે એવું વિશેષપણું જે કહ્યું એ વિશેષપણું નથી, એટલે એ અવિશેષ છે. પણ એમ દેખાય છે, જણાય છે કે એનામાં જ્ઞાન છે, એનામાં દર્શન છે, એને ચારિત્ર છે, એને સુખ છે, એને શાંતિ છે, એવું બધું આપણને એવું દેખાય છે. એવા ભેદ દેખાય છે. એટલે એવું ભેદરૂપ જાણવું, એવી ભેદરૂપ કલ્પના કરવી, એવો ભેદરૂપ વિશ્વાસ કરવો, એવી ભેદરૂપ શ્રદ્ધા કરવી, આ ભાવ છે એ છોડવા જેવો છે. હા, આત્માને એવા ગુણોના ભેદરૂપ કલ્પવો કે એવી એની શ્રદ્ધા કરવી, એ ભાવ છોડવા જેવો ભાવ છે. એ ભાવથી જુદો ભગવાન આત્મા એક અખંડ રૂપે છે, એમાં આવા ભેદ છે જ નહીં. એટલે એ અવિશેષ જ છે. પણ અહીંયા એને એવો દેખાય છે એની વાત લીધી છે. અને પાંચમું, કર્મના નિમિત્તથી થતા મોહ રાગ દ્વેષ આદિ પરિણામો સહિત, કર્મના નિમિત્તથી એને મોહ થાય છે. મોહનીય કર્મ છે, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય, દર્શન મોહનીય ની ત્રણ પ્રકૃતિ છે, એને લીધે થઈને એને મિથ્યાત્વ વર્તે છે. એટલે એ અજ્ઞાન દશા છે. અજ્ઞાનનો અર્થ જ્ઞાન નહીં એવો નથી થતો. અહીંયા ધર્મમાં, શાસ્ત્રમાં જ્યાં જ્યાં અજ્ઞાન શબ્દ આવે ત્યાં એમ ના સમજવું કે અજ્ઞાન એટલે જ્ઞાન નહીં, એમ નથી થતું. જ્ઞાન તો હોય જ છે, એનો ઉઘાડ ઓછો વધતો હોય છે. એ વિપરીત રૂપે રહ્યું છે, જે જ્ઞાનથી વિપરીત ભાવ છે એને અજ્ઞાન કહેવામાં આવે છે. અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એમ નહીં. એટલે એવા અજ્ઞાન ભાવે, મિથ્યાત્વના ભાવે, જેમ છે વસ્તુનું સ્વરૂપ એના કરતા એને જુદું સમજવું, એવા ભાવે એ જ્યારે પર પદાર્થ તરફ પરમાં લક્ષ કરે છે તો એને રાગ કે દ્વેષ થાય છે. એમાં નિમિત્ત કારણ કર્મનું કહ્યું કે કર્મના એવા ઉદય આવે છે, એવા સંયોગો આવે છે અને એની સાથે જોડાય છે. અને એ કર્મના ઉદય આવવાનું કારણ એ પૂર્વે એને એવા ભાવ કર્યા હતા એટલે એવા કર્મ બંધાયા હતા, અને ફરી પાછા એવા ઉદય આવ્યા તો એની સાથે જોડાતા, એટલે એમાં એ સારું છે, ખરાબ છે, ઇષ્ટ છે, અનિષ્ટ છે એમ બુદ્ધિ કરે અને એમાં પછી રાગ અને દ્વેષ થાય, મોહ થાય અને નવા ભાવ કર્મ બંધાય છે અને પછી એ પ્રમાણે દ્રવ્ય કર્મ બંધાય છે. એટલે આવું તો અનાદિનું ચાલ્યું આવે છે. પણ એ રાગ દ્વેષ રૂપે જ્યારે થાય છે, એવા ભાવે થાય છે, એને ક્રોધ થાય છે, એને માયા વર્તે છે કે એને લોભ થાય છે, જે કંઈ થાય છે એ બધું ક્યાં થાય છે? એ બધા પરિણામો જે થાય છે તો એ ક્યાં થાય છે? એ પર્યાયમાં થાય છે, એ આત્મામાં દ્રવ્યમાં થતું નથી. ત્રિકાળી દ્રવ્ય તો એ જેવું છે તેવું શુદ્ધ જ છે, ત્રણેય કાળ એ તો શુદ્ધ જ છે. પણ જે કંઈ થાય છે એ પર્યાયમાં થાય છે, એ એક સમયની એ પર્યાય એમાં એને રાગ થયો, બીજા સમયે એ રાગ એટલો ને એટલો જ નથી, કદાચ છે અથવા નથી, ચાલ્યો પણ ગયો છે, અથવા ઓછો છે, અથવા તો દ્વેષ છે. એટલે એક સમયની પર્યાય છે એમાં એને એ બધા ભાવ થાય છે. એક સમયની જે પર્યાયમાં આવા રાગ દ્વેષના ભાવ થવા, અને એવા રાગ દ્વેષના ભાવે એ જ્યારે પરિણમન કરે છે ત્યારે એ રાગ દ્વેષ વાળો થયો એમ કહેવામાં આવે, અથવા તો એ રાગી થયો. ક્રોધ કરે ત્યારે આપણે એમ કહીએ કે એવા ક્રોધના પરિણામ થયા, એટલે એ ક્રોધી થયો કે લોભી થયો, એ કપટ કરનારો થયો. પણ આ બધું જે કંઈ થાય છે પર્યાયમાં થાય છે, અને એવું ન થાય એ કરવા માટે પણ આત્મા સક્ષમ છે. એ ધારે, જાગૃત રહે તો એવું ન પણ થાય. એ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ કરે અને પર સાથે જોડાતો નથી, પૂર્વના કર્મોનો ઉદય આવ્યો છે એની સાથે જો જોડાતો નથી તો પછી એના તરફ એને રાગ કે દ્વેષના ભાવ થતા નથી, શુભ કે અશુભ ભાવ થતા નથી, એ પોતે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરી અને એમાં જોડાયો છે, તો પછી કોઈ મોહ નથી, રાગ નથી, દ્વેષ નથી, કંઈ નથી, તો પછી નવા કર્મનો બંધ પડતો નથી, સંવર થાય છે. પણ જે થાય છે તે ક્યાં થાય છે? એ બધું પર્યાયમાં થાય છે, મૂળ સ્વરૂપમાં એ કંઈ થતું નથી. આત્માનું મૂળ સ્વરૂપ એટલે જે દ્રવ્ય છે તે તો શુદ્ધ જ છે, એ બધા પરિણામો એ દ્રવ્યમાં નથી, એ પર્યાયની અંદર છે. આ રાગ દ્વેષ થવાનું જે બધું જે દેખાય છે અને એવા રાગ દ્વેષને એને કારણે એવા સંયોગો આવે અને એવા ઉદયો આવે, એ પ્રમાણે પછી જે પોતે એકત્વ બુદ્ધિ કરે છે એટલે એમાં સુખ અને દુઃખને જે ભોગવે છે, એ સુખ દુઃખ ભોગવે છે, સાતા વેદનીયના ઉદયો આવે છે અને એને એ શરીરમાં સાતા વેદની કે અસાતા વેદનીય ના ઉદયો વર્તે છે, ત્યારે પણ પાછો એ શરીર સાથે એકત્વ પણ કરીને રહ્યો છે ને, મમત્વ કરીને રહ્યો છે ને, મારું શરીર અથવા તો હું છું આ શરીર, એ જ હું છું એમ કરી રહ્યો છે, એટલે એ પ્રમાણમાં એને ભોગવે છે, એ સુખ દુઃખ રૂપે એને દેખાય છે, એવું ભોગવવું થાય છે. પણ આ બધું જે થાય છે પર્યાયમાં થાય છે, એ મૂળ આત્મદ્રવ્યમાં એ કંઈ થતું નથી અને આત્મા એવો છે જ નહીં. આ બધી બદલાતી વસ્તુ છે, આ બધી ક્ષણિક વસ્તુઓ છે, આ બધી ક્ષણિક વસ્તુઓ છે, એ બધી વિલીન થઈ જવાવાળી પર્યાયો છે, કોઈ પર્યાય કાયમ રહેતી નથી, એક સમયની જ એની મુદત છે. જ્યારે પેલું તો ત્રિકાળી એક સરખું રહેવાવાળું ધ્રુવ જે બદલાતું નથી, એટલે આત્માના બે અંશ લઈએ, એક તો ત્રણેય કાળ એક સરખો રહેવાવાળો જેમાં કોઈ ફેરફાર થતો નથી, એમાં કોઈ વધઘટ થતી નથી, જેમાં કોઈ ઘસારો લાગતો નથી, જેમાં કોઈ ફેરફાર નથી, એ નિન્ય અધિક થતો નથી, એવો એ ત્રણેય કાળ એક સરખો રહેવાવાળો એ નાયક ભાવ, એ પરમ પારિણામિક ભાવ, એ ભગવાન આત્મા છે. અને એક સમયની જે પર્યાય થઈ રહી છે એ બીજો અંશ છે જે બદલાય છે. એટલે આ બધું જે થઈ રહ્યું છે એ પર્યાયમાં થઈ રહ્યું છે, એટલે એવા પર્યાય તરફ લક્ષ ન કરવામાં આવે અને એવા ત્રિકાળી ભગવાન આત્મા તરફ લક્ષ કરવામાં આવે તો એ જેવો શુદ્ધ જે છે એ બંધાયેલો પણ નથી, સ્પર્શાયેલો પણ નથી, એ પ્રકારે એ પાંચે ભાવ જે કહ્યા એ પ્રમાણે જે છે એવો શુદ્ધ, એવો જ એને અનુભવમાં આવે, એવો જ એને અનુભવમાં આવે. પણ દ્રષ્ટિ એની બદલવાની જરૂર છે, એ દ્રષ્ટિ પર્યાય તરફ કરીને રહ્યો છે એટલે એને એવો અનુભવમાં આવતો નથી, દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરતા એવો એને અનુભવમાં આવે છે. અને એવું અનુભવવું અનંત જીવોએ પહેલા કર્યું છે, એથી નવીન વાત નથી. અનંત જીવોએ એવી દ્રષ્ટિ કરી અને પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને અનુભૂતિમાં એમણે પ્રાપ્ત કર્યું છે, એ શુદ્ધનયનો વિષય છે. અને શુદ્ધનયનો વિષય જે છે એના તરફ લક્ષ કરી અને એ સ્વરૂપની પ્રાપ્તિ પોતે પર્યાયમાં અનુભવ રૂપે કરી છે અને એમાં આગળ વધી અને કાયમ માટે એ પોતે એ રૂપે થઈ ગયા છે, એટલે કે સિદ્ધ દશાને પ્રાપ્ત કરી છે. તો એવા આ પાંચ ભાવની પહેલા તો વાત કરી કે એ કર્મના નિમિત્તે થતા મોહ રાગ દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખદુઃખ રૂપ દેખાય છે. આ પાંચેની વાત કરતા હવે કે છે કે આ સૌ અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ વ્યવહાર નયનો વિષય છે. આ બધાને શું કહ્યું કે અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ વ્યવહાર નયનો વિષય છે. અને અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ વ્યવહાર નયનો વિષય એ કેમ એમ કહેવામાં આવ્યું? કેમ કે એ પર્યાયની અશુદ્ધતા છે, પર્યાયમાં રહેલી અશુદ્ધતા છે. અને દ્રવ્યાર્થિક રૂપ વ્યવહાર કયો છે ને, એટલે એ મૂળ વસ્તુ તો એની પોતાની છે ને, એ પર્યાય જે થઈ એ પોતાની અને બીજા કોઈ કારણ વિના પોતામાંથી પ્રગટ થયેલી પર્યાય છે, એટલે એને અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવી. અને એ શુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ વ્યવહાર જ નહીંનો વિષય છે. એ અશુદ્ધ દ્રવ્યાર્થિક કહો કે વ્યવહાર કહો, એ બંનેનો અર્થ એક જ થાય છે, એનો અર્થ એક જ થાય છે. એટલે એવો અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય કહેવામાં આવ્યો. પર્યાયમાં અશુદ્ધતા થઈ છે એ અપેક્ષાએ એ અશુદ્ધ, અને પોતામાં પોતાથી થઈ છે અને પરથી નથી થઈ એ અપેક્ષાએ એ દ્રવ્યાર્થિક કહ્યું. એની પર્યાયમાં જે અશુદ્ધતા છે એ દ્રવ્યનું પોતાનું પર્યાયરૂપ પરિણમન છે, એ પોતામાં છે, બીજા દ્રવ્યમાં નથી, એ અન્ય દ્રવ્યમાં નથી થયું, એ પોતામાં થયું છે. એ વિભાવ ભાવ પણ થાય છે તે પોતામાં થયો છે, પોતાનો છે, પણ થયો છે એ પર્યાય રૂપે થયો છે એટલો સમય માટે છે, અને એ બીજા દ્રવ્યથી પણ નથી, એટલે એને દ્રવ્યાર્થિક કહેવામાં આવ્યું. અને અશુદ્ધ કહેવાનું કારણ એ કે પર્યાયમાં એ અશુદ્ધતા રૂપે છે, એ એટલે એને અશુદ્ધ દ્રવ્યાર્થી કહેવામાં આવ્યું. અશુદ્ધ દ્રવ્ય એટલે દ્રવ્ય તો ખરેખર અશુદ્ધ થતું જ નથી, એમ નથી કે પેલું મૂળ દ્રવ્ય ત્રણેકાળ એક સરખું રહેવાવાળું દ્રવ્ય અશુદ્ધ થયું છે એમ નથી. દ્રવ્ય તો ક્યારેય અશુદ્ધ થતું જ નથી, પણ પર્યાયમાં આ દ્રવ્ય અશુદ્ધ એ અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્યાર્થિક ન કહ્યું. પર્યાયમાં એ આ દ્રવ્ય એ અશુદ્ધ પર્યાયમાં એ અશુદ્ધ ભાવે જણાયું છે એ વખતે એટલે એ અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્યાર્થિક ન કહ્યું. પરમા નહીં અને પરથી નહીં એ બતાવવા અશુદ્ધ દ્રવ્યાર્થિક ન કહ્યું છે. એ સત્તામાં પર્યાયમાં આ પાંચે ભાવો છે એ અપેક્ષાએ દ્રવ્યને અશુદ્ધ દ્રવ્યાર્થિક કઈ વ્યવહાર નયનો વિષય કયો છે, અને વ્યવહાર નયનો વિષય એટલે પર્યાયનો વિષય. અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહો કે વ્યવહાર નહીં કહો કે પર્યાર્થિક નહીં કહો, એ બધા એકાર્થવાચક છે. અને અશુદ્ધતા તો પર્યાયમાં છે, પણ અહીં અશુદ્ધ દ્રવ્યાર્થિક કેમ લીધું કે દ્રવ્ય પોતે તો ત્રિકાળ શુદ્ધ છે, છતાં પણ એ દ્રવ્યની પર્યાય પોતાથી પોતામાં અશુદ્ધ થઈ છે, કર્મથી કે કર્મમાં અશુદ્ધ પર્યાય થઈ એમ નહીં, બીજા દ્રવ્યમાં ક્યાંય અશુદ્ધ પણ થયું એમ નહીં, એવું સિદ્ધ કરવા માટે એ દ્રવ્યને અશુદ્ધ દ્રવ્યાર્થિક કહ્યું છે. પર્યાયમાં દ્રવ્ય અશુદ્ધ થયું છે એ પર્યાય દ્રષ્ટિથી સત્ય છે, ખરેખર તો દ્રવ્ય અશુદ્ધ થયું જ નથી, પર્યાય દ્રષ્ટિથી જોતા એ અશુદ્ધપણું લાગે છે, દ્રવ્યનું અશુદ્ધપણું લાગે છે, એટલે એ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવ્યું. પણ એ પર્યાયમાં એ દ્રવ્ય અશુદ્ધ થયું છે એ પર્યાય દ્રષ્ટિથી એ સાચું લાગે છે, દ્રવ્ય દ્રષ્ટિથી તો એ સાચું છે જ નહીં, દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય શુદ્ધ જ છે, એટલે એ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવ્યું. અને એ આત્માનો સ્વભાવ એ રીતે છે જ નહીં, પર્યાયમાં દ્રવ્ય અશુદ્ધ થયું છે એ પર્યાય દ્રષ્ટિથી સત્ય છે, પરંતુ આત્માનો એક સ્વભાવ આ નયથી ગ્રહણ થતો નથી. આવા નય દ્વારા પર્યાર્થિક નયે માત્રથી આત્માનો બધો સ્વભાવ ખ્યાલમાં આવી જાય એમ બનતું નથી. હવે એની વાત અહીંયા આગળ કરે છે કે એક સ્વભાવને, પરંતુ આત્માનો એક સ્વભાવ આ નયથી ગ્રહણ નથી થતો. એક એટલે કયો સ્વભાવ? કે જે દ્રવ્યાર્થિક નયથી, શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જે સ્વભાવ છે એ સ્વભાવ આમાં આવતો નથી. એટલે કે એક સ્વભાવને જાણ્યા વિના યથાર્થ આત્માને કેમ જાણી શકાય, ન જાણી શકાય. અને આ કારણે બીજા નયને, એટલે બીજો નય એટલે આનાથી વિરુદ્ધ એનો પ્રતિપક્ષી શુદ્ધ દ્રવ્યાર્થિક નયને ગ્રહણ કરી એક અસાધારણ જ્ઞાયક માત્ર આત્માનો ભાવ લઈ તેને શુદ્ધ નયની દ્રષ્ટિથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, સર્વ પર્યાયોમાં એકાકાર, હાની વૃદ્ધિથી રહિત, વિશેષોથી રહિત અને નૈમિતિક ભાવોથી રહિત જોવામાં આવે તો એ સર્વ પાંચે ભાવોથી જે અનેક પ્રકાર પણ દેખાઈ રહ્યું છે એ બધું ખોટું છે એમ લાગશે, એ અસત્યાર્થ છે, એ અભૂતાર્થ છે. ફરીથી આ વાતને આપણે સારી રીતે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ પહેલો પાના નંબર 242 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 253 એમાં બીજો પેરેગ્રાફ અહીંયા કહે છે કે પર્યાયમાં દ્રવ્ય અશુદ્ધ થયું છે એ પર્યાય દ્રષ્ટિથી સત્ય છે, એ વાત બરાબર છે. પરંતુ આત્માનો એક સ્વભાવ આ નયથી ગ્રહણ થતો નથી, અને ત્રિકાળી એકરૂપ સ્વભાવ દ્રષ્ટિમાં આવ્યા વિના આત્મજ્ઞાન થતું નથી. કયો સ્વભાવ નથી આવ્યો? તો શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જે સ્વભાવ છે એ સ્વભાવ હજી આવ્યો નથી, એને ગ્રહણ કર્યા વિના આત્માનું જ્ઞાન થતું નથી, એમ અહીંયા કહેવું છે. એટલે કહે છે કે અને ત્રિકાળી એકરૂપ સ્વભાવ દ્રષ્ટિમાં આવ્યા વિના આત્મજ્ઞાન થતું નથી. માત્ર અશુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જો આપણે જોઈએ તો જે વાત જણાય છે એ કંઈ પૂરેપૂરી વાત નથી, સંપૂર્ણ વાત નથી, એ પૂરું જ્ઞાન થતું નથી, એના દ્વારા આત્માનું પૂરું જ્ઞાન થતું નથી. જો અશુદ્ધ દ્રવ્યાર્થિક નય છે તો પછી સામે એનો પ્રતિપક્ષ, એનો વિરુદ્ધ શુદ્ધ દ્રવ્યાર્થિક નય હોવો જોઈએ ને. અશુદ્ધ દ્રવ્યાર્થિક નયથી આપણે જો જાણીએ તો આ બધા પાંચ ભાવને આપણે એ રીતે જાણ્યા કે એ કર્મરૂપ અવસ્થા છે, અન્ય અન્ય ગતિ છે, આ બધું આપણને લાગ્યું. પણ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયથી એ તો એ બધું તો આપણને દેખાય છે, તો પછી સામે શુદ્ધ દ્રવ્યાર્થિક નય એવો બીજો નય પણ હોવો જોઈએ ને, એ નય એનો પ્રતિપક્ષી કહેવાય. અશુદ્ધનો પ્રતિપક્ષી શુદ્ધ કહેવાય. તો એટલે અહીંયા એમ કહ્યું કે પરંતુ એ આત્માનો એક સ્વભાવ આ નયથી ગ્રહણ થતો નથી. એ કયો? કે આ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી એનું ગ્રહણ નથી થતું, માત્ર આ પર્યાર્થિક અશુદ્ધ પર્યાર્થિક નયથી જ જોવામાં આવે, તો પેલો શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જે વાત છે એ જાણવામાં આવતી નથી. એટલે એ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી પણ વસ્તુનું સ્વરૂપ આપણે જાણવું જોઈએ ને, આત્માને જાણવો જોઈએ ને. એટલે અહીંયા એમ કહ્યું કે એને ત્રિકાળી એકરૂપ સ્વભાવ દ્રષ્ટિમાં આવ્યા વિના આત્મજ્ઞાન થતું નથી. અશુદ્ધ દ્રવ્યાર્થિક નય પર્યાયની સત્તાને બતાવે છે, એ પર્યાયની સત્તાને બતાવે છે. એટલે કે પર્યાયમાં આ પ્રમાણે છે, પર્યાયને મુખ્ય કરીને આપણે વાત કરીએ તો આપણે બધું બરાબર છે કે ભાઈ અત્યારે કર્મ સહિત જ દશા છે, અત્યારે મનુષ્યની પર્યાય છે, અને અત્યારે જ્ઞાનના ઉગાડ ઓછા વધતા થઈ રહ્યા છે, આ બધું બરાબર છે, સત્ય લાગે છે. જો પર્યાયને મુખ્ય કરીને જોઈએ તો, એની સત્તાને જ માત્ર સ્વીકારીએ તો, અને દ્રવ્યને જો ભૂલી જઈએ તો બરાબર છે, એમ જ છે. અને અનાદિનું એવું જ થઈ રહ્યું છે, આત્માને શુદ્ધ નયથી જોયો નથી ને એવા આત્માને ભૂલી ગયો છે જીવ. એટલે અહીંયા હવે એમ કહે છે કે ભાઈ તારે આત્માને ખરેખર જાણવો હોય તો તારે શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી પણ એને જાણવો પડશે ને, આ તો તું પર્યાયથી જાણે છે. એટલે અને એ ત્રિકાળી એકરૂપ સ્વભાવ એ દ્રષ્ટિમાં આવ્યા વિના, એટલે જે શુદ્ધ નયનો વિષય છે, એ શુદ્ધ નયનો વિષય છે, અથવા તો એ શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એ ત્રણેય કાળ એકરૂપ રહેવાવાળો શુદ્ધ આત્મ સ્વભાવ એ દેખાતો નથી, એ દ્રષ્ટિમાં આવતો નથી, અને એને જાણ્યા વગર આત્માનું જ્ઞાન થયું એમ કહી શકાય નહીં. એટલે પ્રમાણ જ્ઞાનની વાત કરીએ તો બંને નયોથી જે જ્ઞાન થાય એ પ્રમાણ જ્ઞાન, અને માત્ર આત્માને જાણવો છે તો પછી આ પર્યાયને જાણતા આત્મા જણાશે નહીં. અશુદ્ધ દ્રવ્યાર્થિક નય એ પર્યાયની સત્તાને બતાવે છે, અને આપણે તો જાણવો છે ધ્રુવને, પર્યાયની સત્તાને જાણવી નથી. કેમ કે પર્યાય તો ક્ષણિક છે, એક સમયની વસ્તુ છે, એને જાણીને શું કરવું છે? એને તો જાણવી એટલા માટે જોઈએ, બારમી ગાથામાં જે વાત આવી એ પ્રમાણે, કે એ માત્ર જાણવા ખાતર જાણવી જોઈએ કે અત્યારે વર્તમાન દશા મારી આ છે અને મારે એનાથી આગળ વધી અને પૂર્ણ દશા પ્રાપ્ત કરવાની છે, એ અપેક્ષાએ આપણે જાણીએ. એ સિવાય બીજું એનું પ્રયોજન નથી, કંઈ આદરણીય નથી. જ્યારે શુદ્ધ દ્રવ્યાર્થિક નય જે છે એ તો આદરણીય છે, એનો આશ્રય કરતા, એનો અનુભવ કરતા સમ્યક દર્શન થાય છે, સાચું જ્ઞાન થાય છે, પોતાનું સાચું સ્વરૂપ સમજાય છે, ખ્યાલ આવે છે કે મારું મૂળ શુદ્ધ સ્વરૂપ તો આવું છે અને એ મારે પ્રાપ્ત કરવાનું છે, પર્યાયમાં પ્રાપ્ત કરવાનું છે, એ શક્તિ અપેક્ષાએ પડ્યું છે, પણ હવે એની વ્યક્તતા કરવાની છે. એટલે એ જણાવનારો શુદ્ધ નય છે, એ શુદ્ધ નયને ગ્રહણ કરવાની આ ગાથા ચાલે છે. તો અહીં આપણે આગળ લઈએ, ફરીથી આખું વાંચીએ એટલે બરાબર બધાને સમજમાં આવી જાય. પર્યાયમાં દ્રવ્ય અશુદ્ધ થયું છે એ પર્યાય દ્રષ્ટિથી સત્યાત છે. આ વાત તો બિલકુલ બરાબર સમજાઈ ગઈ કે દ્રવ્ય ખરેખર અશુદ્ધ થયું જ નથી, દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ તો એ તો શુદ્ધ જ છે, પણ પર્યાયમાં એવું જણાય છે એટલે પર્યાય દ્રષ્ટિથી જોઈએ તો એ વાત સાચી છે. પરંતુ આત્માનો એક સ્વભાવ આ નહીંથી ગ્રહણ થતો નથી અને ત્રિકાળી એક રૂપ સ્વભાવ દ્રષ્ટિમાં આવ્યા વિના આત્મજ્ઞાન થતું નથી. અશુદ્ધ દ્રવ્યાર્થિક નય પર્યાયની સત્તાને બતાવે છે, પણ એનાથી એકરૂપ સ્વભાવ ભાવ ચિદાનંદ મૂર્તિ જ્ઞાયક ભાવ નજરમાં આવતો નથી. સેનાથી? પર્યાયથી. પર્યાયની સત્તા કે અશુદ્ધ દ્રવ્યાર્થિક નય જે છે એ પર્યાયની સત્તાને બતાવનારો છે. એના દ્વારા એ આત્મસ્વભાવ ચિદાનંદ મૂર્તિ જ્ઞાયક ભાવ એકરૂપ રહેવાવાળો એ કંઈ નજરમાં આવતો નથી અને એવા એકરૂપ રહેવાવાળા જ્ઞાયકને જાણ્યા વિના અખંડ એક આત્માનું જ્ઞાન કેવી રીતે થાય? ન થાય. પાંચ પ્રકારમાં તો આત્મા અનેક રૂપે દેખાય છે. જે પર્યાય દ્રષ્ટિથી જોયું અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જોતા એ પાંચ પ્રકારથી આપણને જે જ્ઞાન કરાવ્યું એમાં તો એ આત્મા અનેક રૂપે દેખાય છે. નર નારકી રૂપે દેખાય છે, કર્મ સાથે બંધાયેલો દેખાય છે, રાગદ્વેષના ભાવે વર્તતો દેખાય છે, એ બધું દેખાય છે. પણ વસ્તુ તો અંદર અખંડ એક રૂપ ત્રિકાળ છે, એ તો એક રૂપે છે, એ અનેક રૂપે છે જ નહીં. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ સ્વભાવથી ભરપૂર ભરેલી ગોદામ છે. આનંદ સ્વભાવ એટલો છે કે આનંદ સ્વભાવનો એ ગોદામ છે, એમાંથી આનંદ આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, એવો ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનો પિંડ છે. એ ગોદામ કહ્યું અહીંયા તો ગુરુદેવે એને ગોદામ કહ્યું, એમાંથી જ્ઞાન અને આનંદ આવ્યા જ કરે. એવા આત્માનું ભેદ દ્રષ્ટિ અંશ દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિથી જ્ઞાન થતું નથી. ભેદની દ્રષ્ટિથી કે માત્ર એક અંશને જાણવાથી કે માત્ર પર્યાયને જાણવાથી એવા આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ આત્માનું જ્ઞાન થતું નથી. માટે વ્યવહાર નહીંથી પ્રતિપક્ષ એટલે પેલો અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં જેને વ્યવહાર નહીં કયો એનાથી પ્રતિપક્ષ, અશુદ્ધથી પ્રતિપક્ષ એટલે શુદ્ધ, એ માટે વ્યવહાર નહીંથી પ્રતિપક્ષ. શુદ્ધ દ્રવ્યાર્થિક નય અર્થાંત નિશ્ચય નયને મુખ્ય કરી આત્માના એક સ્વભાવને જ્ઞાનમાં ગ્રહણ કરી આત્માનો આ એક સ્વભાવ એક રૂપ સ્વભાવ અન્ય અન્ય પણ નહીં, એ કર્મ સાથે બંધાયેલો આ તે બધું નહીં, આ એક સ્વભાવ શુદ્ધ દ્રવ્યાર્થિક નય જે બતાવે છે તે શુદ્ધ દ્રવ્યાર્થિક નય અર્થાંત નિશ્ચય નહીંથી એને મુખ્ય કરીને આત્માના એક સ્વભાવને જ્ઞાનમાં ગ્રહણ કરી એક અસાધારણ જ્ઞાયક માત્ર આત્માનો ભાવ લઈ એક અસાધારણ જ્ઞાયક માત્ર, જ્ઞાયક માત્ર એ સાધારણ નથી અસાધારણ. કેમ અસાધારણ? કે જ્ઞાયક પણ ક્યાં છે? તો જીવમાં જ છે, બીજે ક્યાંય છે જ નહીં. બાકી પાંચ દ્રવ્યો જે છે એમાં નથી, છ દ્રવ્યોમાંથી એક જીવ દ્રવ્ય એવું છે કે એમાં જ એક નાયક પણ છે, એટલે એ અસાધારણ છે. એટલે એક અસાધારણ જ્ઞાયક માત્ર આત્માનો ભાવ લઈ, આમ તો અનંત ગુણ છે તો અનંત પ્રકારે એવા એવી શક્તિને એવા ભાવ પડ્યા છે, પણ ચૈતન્ય માત્ર ને લઈએ તો એ જ્ઞાયક છે. તો એવા જ્ઞાયક માત્ર આત્માનો ભાવ લઈ માત્ર જ્ઞાન 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 જ્ઞાનનો પિંડ જળહળ જ્યોતિ એક રૂપ આખું ચૈતન્ય બિંબ તેને શુદ્ધનયની દ્રષ્ટિથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન. હવે શુદ્ધનયની દ્રષ્ટિથી જોઈએ એટલે શું થશે? એ બીજા બધાથી ભિન્ન એક જ દેખાશે, એક અખંડ આત્મા જ દેખાય, બીજા એની અંદર પરદ્રવ્યો એની સાથે જો હોય એ પણ ના આવે. એટલે કર્મ પણ નહીં, કારણ રજકણો પણ નહીં, અને એ પરના લક્ષ્ય થતા એ વિભાવ ભાવો પણ નહીં, એટલે બધું પર કાઢી નાખવાનું. પરદ્રવ્ય પણ નહીં, પરદ્રવ્યના ભાવો પરદ્રવ્યના ગુણો પણ નહીં, અને પરદ્રવ્યને લક્ષ્ય થતા જીવના પોતાના ભાવો વિભાવ ભાવો એ પણ નહીં, એ બધાથી જુદો. કેમ કે શુદ્ધ નાયની દ્રષ્ટિથી હવે તો જોઈએ ને આપણે, તો અહીંયા એમ કે છે કે એવો જળહળ જ્યોતિ એકરૂપ આખું ચૈતન્ય બિંબ તેને શુદ્ધ નયની દ્રષ્ટિથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન સર્વ પર્યાયોમાં એક આકાર, સર્વ પર્યાયોમાં એક આકાર એટલે પેલું આપણે જે અનેક આકાર લીધો ને, એને મનુષ્ય લીધો ને દેવ લીધો ને નારકી લીધો ને એવા બધા આકાર લીધો ને, એ પણ નહીં. પછી હાનિ વૃદ્ધિથી રહીત, એ પર્યાયમાં જે હાનિ વૃદ્ધિ જ્ઞાનના ઉઘાડની ને એ બધું જે હતું એનાથી પણ રહીત, અને વિશેષોથી રહીત, ભેદ કરીને આપણે ગુણ ગુણીના ભેદ કરીને અનંત ગુણો અને એ રીતે વાત લીધી દર્શન જ્ઞાન રૂપે, એ બધા ભેદો એ જે છે એ વિશેષો છે, એ વિશેષોથી પણ રહીત અને નૈમિતિક ભાવોથી રહીત. નૈમિતિક ભાવો એટલે કર્મના ઉદયના નિમિત્તે થતા રાગ દ્વેષના ભાવો, એનાથી પણ રહીત જોવામાં આવે તો આ પાંચે ભાવોથી જે એને અનેકપણું છે એ અનેકપણું ખોટું લાગશે, એ અભૂતાર્થ લાગશે, એ અસત્યાર્થ લાગશે. જ્યારે શુદ્ધનયની દ્રષ્ટિથી જોઈશું તો એ અસત્યાર્થ લાગશે. અંદર જે પૂર્ણ આનંદ સ્વરૂપ જ્ઞાન ઘન ધ્રુવ નાયક ભાવ છે એમાં દ્રષ્ટિ કરી આશ્રય કરતા આ પાંચ પર્યાયરૂપ ભાવો જુઠ્ઠા થઈ જાય છે. પછી આ પાંચ પર્યાયરૂપ ભાવો જે છે એ ક્ષણિક છે, એ અસત્યાર્થ લાગે છે, અભૂતાર્થ લાગે છે, અને એમ એ ભાવો એનાથી જુદા છે એવી પ્રતીતિ થતાં, એવી પ્રતીતિ થતાં પછી શિષ્યને પોતાના શુદ્ધ સ્વરૂપમાં જે અનુભૂતિ કરવી છે એ અનુભૂતિ સરળતાથી થઈ જાય છે. પહેલા તો એને આ પાંચે ભાવો, પાંચે ભાવો જે છે એના ધ્રુવ સ્વભાવથી જુદા છે, એ જુદા છે, એ બધા પર્યાયમાં છે એવો એને નિર્ણય કરવો પડે, અને એવો નિર્ણય કરવા માટે એને જે પર્યાય દ્રષ્ટિ છે એ પર્યાય દ્રષ્ટિને છોડીને શુદ્ધ નયથી જોવું પડે. એટલે શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જો જુએ તો જ એને એ પાંચે ભાવો એનાથી જુદા, આત્માથી જુદા છે એમ એને લાગે, અને એમ લાગે કે ક્યાંય બંધાયો નથી, અબદ્ધ સ્પષ્ટ છે, અબદ્ધ અને અસ્પષ્ટ એટલે બંધાયો પણ નથી અને સ્પર્શાયો પણ નથી, અને એ રીતે એ અનન્ય છે. અન્ય અન્યપણું એનામાં છે જ નહીં, પર્યાયો જે મનુષ્ય તિર્યંચ આ બધી એ બધું છે જ નહીં, અને એ પર્યાયની અંદર એ ઉઘાડમાં વધઘટ એવું કંઈ છે જ નહીં. જ્ઞાન તો પૂર્ણપણે જ છે, દર્શન પૂર્ણપણે જ છે. એ પ્રમાણે એ પાંચે ભાવો એને જેવા શુદ્ધ જે છે એ રીતે જ એને લક્ષમાં આવે કે કોઈ રાગ દ્વેષના ભાવરૂપ આત્મા છે જ નહીં. આવી વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. હવે અહીંયા આગળ આપણે સમયસારમાં જ્યાંથી વાત આગળ લીધી ત્યાંથી આગળ ચાલીએ. પારા નંબર 40 ઉપર સમયસારમાં બીજો પેરેગ્રાફ. અહીં એમ જાણવું કે વસ્તુનું સ્વરૂપ અનંત ધર્માત્મક છે તે સ્યાદવાદથી યથાર્થ સિદ્ધ થાય છે. એ પાંચે ભાવોને અનેક પણ જે પ્રગટ થતું હતું એ અભૂતાર્થ અસત્યાર્થ તો કહ્યું, પણ હવે આગળ એક બીજી વાત અહીંયા કરે છે કે અહીં એમ જાણવું કે વસ્તુનું સ્વરૂપ અનંત ધર્માત્મક છે તે સ્યાદવાદથી યથાર્થ સિદ્ધ થાય છે. અનંત ધર્મ અનંત ગુણો રૂપ આત્માનું સ્વરૂપ છે, અને ખાસ અનંત ધર્મની વાત કરવામાં આવી છે એટલે એ કોઈક રીતે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, કોઈક રીતે અખંડ પણ છે, કોઈક રીતે ભેદરૂપ પણ છે, કોઈક રીતે એકરૂપ છે, કોઈક રીતે અનેકરૂપ છે. એવા અનંત ધર્મો છે, અને એવા ધર્મો જ્યારે હોય એમાં બે વિરુદ્ધ ધર્મો હોય તો એ વિરુદ્ધ ધર્મો એ સ્યાદવાદ દ્વારા આપણને યથાર્થ સમજાય કે એ કોઈ અપેક્ષાએ આમ છે અને બીજી અપેક્ષાએ એ બીજી રીતે પણ છે. એટલે વસ્તુનું જે સ્વરૂપ જાણવું જે થાય એ અનંત ધર્માત્મક વસ્તુ છે તો એને એની અપેક્ષા સહિત જાણવી પડે, એટલે સ્યાદવાદથી એ યથાર્થ જાણી શકાય એકની એક વસ્તુને બે પ્રકારના ધર્મ હોય, નિત્યપણું છે તો દ્રવ્યથી નિત્યપણું છે અને પર્યાયથી અનિત્યપણું છે, એટલે આત્માને નિત્ય પણ કહેવાય અને આત્માને અનિત્ય પણ કહેવાય, તો પછી એની અપેક્ષા આપણે જાણીએ કે એ દ્રવ્ય અપેક્ષા એ નિત્ય છે અને પર્યાય અપેક્ષા એ અનિત્ય છે. એમ એ અનેક અનંત ધર્મો એવા હોય, એ અનંત ધર્મોને આપણે અનેકાંત દ્વારા એને બરાબર યથાર્થ સમજી શકીએ, અને એ અનેકાંતનું કથન છે એને સ્યાદવાદ કહેવામાં આવે. એટલે અહીં એમ જાણવું કે વસ્તુનું સ્વરૂપ અનેક ધર્માત્મક છે તે સ્યાદવાદથી યથાર્થ સિદ્ધ થાય છે. એટલે જો સ્યાદવાદ વિના જો એ લેવામાં આવે તો વિરોધાભાસ આવે. બીજા જૈન દર્શન સિવાયના બીજા દર્શનમાં આવું અનેકાંત સ્વરૂપ દર્શાવવામાં આવતું જ નથી. એટલે ત્યાં કોઈ કથન પદ્ધતિમાં સ્યાદવાદ છે જ નહીં કે આમ પણ છે ને આમ પણ છે, એવું બે રીતે એ ત્યાં જણાવતા જ નથી. આપણે ત્યાં એ સ્યાદવાદથી જણાવવામાં આવે, એટલે કે કોઈ અપેક્ષાએ સુરેશભાઈ છે તે કાકા છે અને કોઈ અપેક્ષાએ સુરેશભાઈ છે તે ભત્રીજા છે, બંને વાત આપણે કહીએ, પણ આગળ આપણે અપેક્ષા મૂકીએ કથનચિત કોઈ અપેક્ષાએ, એટલે એ ખોટું ના પડે. એ કથન ખોટું નથી પડતું, વિરોધાભાસી વાત પણ આપણે એ બંને સાથે કહી શકીએ છીએ. એટલે આખી વસ્તુ જેમ છે તેમ આપણને સમજાય છે. બીજા મતમાં આવું નથી, એ એકાંત જ લઈ લે છે કે સુરેશભાઈ કાકા છે, બસ કહી દીધી વાત. પણ સુરેશભાઈ કાકા છે એ તો એમના ભત્રીજાની અપેક્ષા છે, સુરેશભાઈ એમના કાકાની અપેક્ષા તો ભત્રીજા છે ને, એ વાત એ લેતા જ નથી. એટલે એવો અનેકાંત પણ એમના મતમાં છે જ નહીં, અને અનેકાંત પણ નથી, તો પછી એને જ્યારે વાતમાં લેવામાં આવે ત્યારે એ સ્યાદવાદ કહેવાય. અપેક્ષા સહિત કથન, એવું અપેક્ષા સહિત કથન એમાં હોતું જ નથી. એકાંતે જ વાત બધી હોય છે, એ બધી એકાંતે જ વાત લે, બસ આમ જ છે. હવે એવી રીતે લેવામાં આવે એટલે બધું ખોટું પડે છે, એ બધું ત્યાં બધું ખોટું પડે છે. અહીંયા વસ્તુનું સ્વરૂપ જો તમારે બરાબર યથાર્થ સમજવું હોય તો જૈન દર્શનમાં જે રીતે સમજાવવામાં આવ્યું છે અનેકાંત સ્વરૂપ છે અને એ સ્યાદવાદ દ્વારા જે સિદ્ધ થાય છે એ દ્વારા જ સમજી શકાય છે. આત્મા પણ અનંત ધર્મવાળો છે, કેમ કે એના ધર્મો અનંત છે, અનેક પ્રકારના ધર્મો છે, બે વિરુદ્ધ પ્રકારના ધર્મો હોય તો એ કઈ રીતે હોઈ શકે, એની અપેક્ષા સમજીએ તો જ ખ્યાલમાં આવે. એટલે આત્મા પણ અનંત ધર્મવાળો છે, તેના કેટલાક ધર્મો તો સ્વાભાવિક છે અને કેટલાક પુદ્ગલના સંયોગથી થાય છે. કેટલાક ધર્મો એના સ્વાભાવિક છે અને કેટલાક પુદ્ગળના સંયોગથી થાય છે. જે કર્મના સંયોગથી થાય છે, જે ધર્મો કર્મના સંયોગથી થાય છે, તેમનાથી તો આત્માને સંસારની પ્રવૃત્તિ થાય છે અને તે સંબંધથી સુખ દુઃખ આદિ થાય છે, તેમને ભોગવે છે. કર્મના સંબંધથી જે ધર્મો થાય છે, એટલે જે અવસ્થા થાય છે એ વખતે, એ બધી અવસ્થા જે છે એને એ સુખ દુઃખ રૂપે એ ભોગવે છે. એ આ આત્માને અનાદિ અજ્ઞાનથી પર્યાય બુદ્ધિ છે, કે એવું થાય છે એ જ આ પર્યાય બુદ્ધિ કહેવાય, અથવા તો એવી પર્યાય બુદ્ધિનું કારણ અજ્ઞાન છે. અહીંયા જે કહ્યું ને કે જે કર્મના સંયોગથી થાય છે તેમનાથી તો આત્માને સંસારની પ્રવૃત્તિ થાય છે, અને જે આત્માના સંબંધીથી થાય, પોતાના સ્વરૂપના સંબંધીથી થાય, એનાથી તો એને સુખ અને જ્ઞાનની પ્રવૃત્તિ થાય, પણ જે કર્મના સંયોગથી થાય તેનાથી તો એને આત્માને સંસારની પ્રવૃત્તિ થાય, એટલે કે એને રાગ દ્વેષના ભાવ થાય અને કર્મનો બંધ થાય, અને એ પછી એને ઉદયમાં આવે એટલે ભોગવવાનું થાય, એટલે એ સંબંધી એને સુખ દુઃખ થાય અને તેને એ ભોગવે છે. એ આ આત્માને અનાદિથી થઈ રહ્યું છે એનું કારણ એ અજ્ઞાન છે, એ પોતે પર્યાય બુદ્ધિ છે, એટલે એ અજ્ઞાનને કારણે એ પર્યાય બુદ્ધિ છે. એને પર્યાય બુદ્ધિ હોવાનું કારણ એ છે કે એને જ્ઞાન નથી. જો સાચું સમ્યક જ્ઞાન હોય તો એ પર્યાય બુદ્ધિ રહે નહીં, એ દ્રવ્ય બુદ્ધિ થઈ જાય, દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય. એટલે અજ્ઞાનને કારણે એની દ્રષ્ટિ પર્યાય તરફ જ રહે છે, અને એવું થતા એને કર્મના બંધ થાય છે અને એના નિમિત્તે એને સુખ દુઃખના ઉદયો આવે છે, એને ભોગવવા પણ થાય છે. એ સુખ સાચું સુખ નથી, એ આભાસી સુખ છે. એ સુખ સાચું સુખ નથી, એ આભાસી સુખ છે. એટલે એવું અનાદિથી એને ચાલ્યું આવે છે. જ્યાં સુધી એ સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી એ એમ જ રહેવાનું છે. સિદ્ધ પર્યાયમાં જશે કે પૂર્ણ જ્ઞાની થશે પછી એ રહેશે નહીં. પછી એવા એ સંસારની પ્રવૃત્તિ મટી જાય છે, પછી એ સંસારની પ્રવૃત્તિ થતી નથી, પછી કોઈ રાગ દ્વેષના ભાવ રહેતા નથી. અને એમ થાય છે પછી એની દ્રષ્ટિ જે છે તે શુદ્ધ નયથી, દ્રવ્યાર્થિક નયથી જેવી, નિશ્ચય નયથી જેવી દ્રષ્ટિ થવી જોઈએ એવી દ્રષ્ટિ રહે છે. પછી એને કોઈ નયની પણ જરૂર નથી, પછી નયના આલંબનની પણ એને જરૂર રહેતી નથી. અહીંયા આગળ કહે છે કે અનાદિ અનંત એક આત્માનું જ્ઞાન તેને નથી. આ આત્મા અનાદિથી છે અને એ અનંત કાળ સુધી રહેવાનો છે એવું એને જ્ઞાન નથી. એટલે એ રીતે એને અજ્ઞાન વર્તે છે. અને તે બતાવનાર સર્વજ્ઞનું આગમ છે. આત્માનું જ્ઞાન, આત્મા કેવો છે એ જણાવનારું એ સર્વજ્ઞનું આગમ છે. સર્વજ્ઞ ભગવાનની વાણીમાંથી જે પ્રગટ્યું છે એ આગમનું જ્ઞાન છે. એ આગમમાંથી એ વાત સમજમાં આવે. તેમાં શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી એ બતાવ્યું છે કે આત્માનો એક અસાધારણ ચૈતન્ય ભાવ છે, તે અખંડ છે, નિત્ય છે, અનાદિ નિધન છે. સર્વજ્ઞની વાણીમાં જે વાત આવી એ મહાપુરુષો જ્ઞાની પુરુષોએ એને બરાબર સમજી વિચારી અને એને આત્મસાત કરી અને એવી જ અનુભવી અને એવો અનુભવ કર્યા પછીથી કે ગણધર ભગવાને એને એને આગમ રૂપે મૂકી. એટલે એની રચના થઈ એ આગમ કહેવાય. અને એના ઉપરથી જે લખાયું એ બધાને આપણે શાસ્ત્ર કહીએ છીએ. એ લખી રાખ્યા આગમો છે. હવે એની અંદર આ વાત આવી છે કે ગમે ત્યાંથી આવી છે એમ નથી. અને એ આવી છે તો એવી રીતે આવી છે કે એમણે પણ એવું અનુભવ્યું છે, લખનારાઓએ પણ, અને પછી એ વાત લખી છે. એમને એમ લખવા બેસી નથી ગયા. અત્યારે વર્તમાનમાં તો જેને ઈચ્છા થાય એ ગમે તે વસ્તુ લખી શકે, ગમે તેનું ગમે તેમ કરી શકે, બધાને છૂટ મળી ગઈ છે. વિચાર નથી કરતા કે આપણી યોગ્યતા કેટલી, લાયકાત કેટલી, આપણાથી આ કરાય કે ન કરાય એ સમજ્યા વગર પણ લોકો લખવા બેસી જાય છે, ગમે તેમ લખી નાખે છે. જવાબદારી છે, એમ લખાય નહીં. આત્માની વાત છે, ગમે તેમ લખાય નહીં. આપણને એનો અનુભવ નથી અને આપણે એ વાત લખીએ એ વાત બરાબર નથી. આ મુનિઓએ તો આત્મસાત કરીને એને અનુભવીને પછી એ બધું લખ્યું છે. એટલે જે આગમમાં જે વાત આવી છે તો પરમ સત્ય છે. અને એમાં એ દર્શાવવામાં આવ્યું છે. શું દર્શાવવામાં આવ્યું છે? કે આગમમાં એ દર્શાવવામાં આવ્યું છે કે તેમાં શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી એ બતાવ્યું છે કે આત્માનો એક અસાધારણ ચૈતન્ય ભાવ છે, તે અખંડ છે, નિત્ય છે. અખંડ છે, નિત્ય છે, એમાં કોઈ ખંડખંડ ભેદરૂપ કોઈ વાત નથી અને કાયમ રહેવાવાળું છે, એ નિત્ય છે. અને અનાદિ નિધન, એની આદિ પણ નથી અને એનું નિધન એટલે નાશ પણ નથી. અને તેને જાણવાથી પર્યાય બુદ્ધિનો પક્ષપાત મટી જાય છે. આ પર્યાય બુદ્ધિ જે રહી છે એ તેને કારણે રહી છે એની અહીંયા તો હવે વાત ચાલે છે. આ બધું પહેલા સમજાવ્યું કે ભાઈ તારે પર્યાય બુદ્ધિથી ન જોવું, દ્રવ્ય બુદ્ધિથી જોવું, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી તારે જોવું, આ બધું તો બરાબર સમજાયું. પણ હવે એની વાત હવે ચાલે છે કે તારે હવે એ પર્યાય બુદ્ધિ ને કેવી રીતે છોડવી. તું અનાદિનો પર્યાય બુદ્ધિ શા માટે છે એનું કારણ એક તો દર્શાવ્યું કે અજ્ઞાનને કારણે એ પર્યાય બુદ્ધિ છે. અને એ પર્યાય બુદ્ધિ છોડવા માટે પર્યાય બુદ્ધિનો પક્ષપાત એટલે પર્યાય બુદ્ધિનો પક્ષ લઈને જ તું રહ્યો છે ને, અનાદિથી પર્યાય બુદ્ધિને જ સાચી માની રહ્યો છે. તો એ પર્યાય બુદ્ધિના પક્ષપાતને છોડવા માટે, એના પક્ષને લઈને તું રહ્યો છે એને છોડી અને દ્રવ્યાર્થિક નહીંથી જે શુદ્ધ નહીંથી જે વાત કરવામાં આવી છે એવી દ્રષ્ટિ અપનાવવા માટે તારે શું કરવું જોઈએ એ વાત હવે અહીંયા બતાવી છે. કે આગમમાં એમ કહેવામાં આવ્યું છે કે જો તું શુદ્ધ નહીંથી જો જોઈશ તો આત્મા તને એક અસાધારણ ચૈતન્ય ભાવ છે, સાધારણ વસ્તુ નથી, એવો ચૈતન્ય ભાવ છે, તે અખંડ છે, નિત્ય છે, અને એ અનાદિનો છે, અને એ અનંત કાળ સુધી રહેવા વાળો છે. અને તેને જાણવાથી તને પર્યાય બુદ્ધિનો પક્ષપાત મટી જાય છે. પરદ્રવ્યોથી, તેમના ભાવોથી અને તેમના નિમિત્તથી થતા પોતાના વિભાવોથી પોતાના આત્માને ભિન્ન જાણી તેનો અનુભવ જીવ કરે. કઈ રીતે? એ પરદ્રવ્યો અને તેમના ભાવો, પરદ્રવ્યોના ભાવો અને તેમના નિમિત્તથી થતા પોતાના વિભાવ ભાવો, એ ત્રણે ત્રણને પર કહેવામાં આવ્યું. પરદ્રવ્ય અને પરદ્રવ્યના ગુણ એટલે એના પરદ્રવ્યના ભાવો. જળ વસ્તુ છે તો એના એ જળ ભાવે પરિણમે. આ કોમ્પ્યુટર છે તો એ જળ છે, પૂદગળ છે તો એ પૂદગળના ભાવ એવા પૂદગળના ભાવે આપણે ન થવું. શરીર છે તો શરીર જળ છે, એ પૂદગળ છે તો શરીર એ જળ છે તો જળના ભાવે ન થવું. અને પરદ્રવ્ય છે એટલે પરદ્રવ્ય એ શરીર અને એના જળપણાના ભાવો અને એના નિમિત્તે થતા પોતાના વિભાવ ભાવો, એ ત્રણે ત્રણને પર કહ્યું. એ વિભાવ ભાવોથી પોતાનામાં થતા એ વિભાવ ભાવ તો છે પાછા, એ પોતાના આત્માને એના ત્રણેથી ભિન્ન જાણી અને તેનો અનુભવ જીવ કરે ત્યારે પરદ્રવ્યના ભાવો રૂપ પરિણમતો નથી. પોતાના સ્વરૂપનો એમ અનુભવ કરે છે ત્યારે એ એમ પરિણમતો નથી. તેથી કર્મ બંધાતા નથી અને સંસારથી નિવૃત્તિ થઈ જાય છે. માટે પર્યાર્થિક રૂપ વ્યવહાર નયને ગૌણ કરી અભૂતાર્થ અસત્યાર્થ કહ્યો છે અને શુદ્ધ નિશ્ચય નયને સત્યાર્થ કહી તેનું આલંબન લીધું છે. શા માટે આમ કરવામાં આવ્યું એનું કારણ દર્શાવ્યું અને સાથે સાથે એ પણ દર્શાવ્યું કે કઈ રીતે એ કર્મના બંધન ન થાય, સંસારથી નિવૃત્તિ કઈ રીતે થાય. કે પર્યાર્થિક નયની દ્રષ્ટિ છે એને છોડી દ્રવ્યાર્થિક નય શુદ્ધ દ્રષ્ટિ અપનાવવી અને એ અપનાવવાની રીત બતાવી કે બધા પરદ્રવ્યો, પરદ્રવ્યોના ભાવો અને પરદ્રવ્યોના નિમિત્તે થતા પોતાના વિભાવ ભાવો એ બધા થી જુદો પડી અને પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે તો એને એનાથી નિવૃત્તિ થાય, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય, સમ્યક દર્શન થાય, સાચી શ્રદ્ધા થાય અને એ વખતે સંવરની દશા વર્તે એટલે નવા કર્મો બંધાય નહીં અને જૂના કર્મો જે પૂર્વના છે એની નિર્જરા થાય. આ માર્ગ બતાવી દીધો, આ રીતે અહીંયા માર્ગ બતાવી દીધો છે. આગળ પણ અહીંયા કહે છે અને એટલા માટે જ આ શુદ્ધ નયને ગ્રહણ કરવાની વાત કરી અને આગળ પણ એ વાત કહે છે. માટે પર્યાર્થિક રૂપ વ્યવહાર નયને ગૌણ કરી અભૂતાર્થ અસત્યાર્થ કહ્યો છે અને શુદ્ધ નિશ્ચય નયને સત્યાર્થ કહી તેનું આલંબન લીધું છે. વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી તેનું પણ આલંબન રહેતું નથી. વસ્તુ સ્વરૂપ એટલે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થયા પછીથી એ તેનું એટલે એ શુદ્ધ નયથી જે દ્રષ્ટિ કરીએ છીએ એનું આલંબન રહેતું નથી, નયનું આલંબન પછી રહેતું નથી. આ કથનથી એમ ન સમજી લેવું કે શુદ્ધ નયને સત્યાર્થ કયો તેથી અશુદ્ધ નય સર્વથા અસત્યાર્થ જ છે એમ ન સમજી લેવું. અશુદ્ધ નય એટલે પર્યાર્થિક નયની જે વાત કહેવામાં આવી એ પણ વસ્તુ છે એ કાયમ માટે અસત્યાર્થ એમ નહીં, સર્વથા અસત્યાર્થ નથી. છે ને, મનુષ્યની પર્યાય પણ છે ને, દેવની પર્યાય પણ છે ને, આ બધું વધઘટ બધું છે ને, એટલે એમ કહે છે કે અશુદ્ધ નય સર્વથા અસત્યાર્થ જ છે એમ ન સમજી લેવું. અને જો એમ માનવામાં આવશે તો પછી વેદાંત મતવાળા જેઓ સંસારને સર્વથા અવસ્તુ માને છે તેમનો સર્વથા એકાંત પક્ષ આવી જશે, એમના જેવું એકાંતે પછી થઈ જશે કે બસ માત્ર શુદ્ધ નય જ એક જ લેવામાં આવે અને પર્યાયને જોવામાં જ ના આવે. એ લોકો પર્યાયને માનતા જ નથી, પર્યાય છે જ નહીં, બધું માયા એમ જ કહે છે. બસ એક બ્રહ્મ છે અને એ બ્રહ્મ એક પરમાત્મા છે, એમાં આ બધા ભળી જાય છે એમ જ માને. અહીંયા આપણે એમ માનતા નથી, જૈન દર્શનમાં આપણે એમ માનતા નથી. બંનેને માનીએ છીએ, પર્યાયને પણ માનીએ છીએ અને દ્રવ્યને પણ માનીએ છીએ. એટલે એવું જો થશે તો પછી મિથ્યાત્વ આવી જશે. એ રીતે એ શુદ્ધ નયનું આલંબન પણ વેદાંતિઓની જેમ મિથ્યા દ્રષ્ટિકોણ લાવશે. માટે સર્વનયોના કથનચિત એટલે એની સાથે રહેલી જે અપેક્ષા એને બરાબર સમજવી. કોઈ પણ નય છે એ નયની સાથે રહેલી અપેક્ષાને બરાબર સમજવી. માટે સર્વનયોના કથનચિત રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવાથી જ સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. આ રીતે સ્યાદવાદને સમજી જીનમતનું સેવન કરવું અને મુખ્ય ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પકડવો. એકાંત પક્ષ ન પકડવો, અહીંયા સુધી આપણે આજનો સ્વાધ્યાય રાખીએ છીએ. તો સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે.